થોડા સમય માટે આપણે સ્વયંને વિશ્વના ગોળા ઉપર વિઝ્યુઅલાઇઝ કરીએ. મારું આંતરિક શરીર મારી ઉર્જાનું શરીર મને સ્પષ્ટ દેખાય છે. મને મારું સ્વરૂપ અતિ તેજોમય ચમકતા પ્રકાશના પુંજ સ્વરૂપમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અને આ પ્રકાશથી પ્રજ્વલિત થતું પ્રકાશના આકારની મારી આભા મંડળ મને પ્રતીત થાય છે. હું આ દેહનો માલિક છું. મેં મારા જીવનમાં ખૂબ પ્રયત્નો કર્યા છે સાચા સુખ અને શાંતિને ગોતવાના. હવે પોતાની જાતને પોતાના ઈષ્ટદેવના મંદિરમાં ઈષ્ટદેવની મૂર્તિની સામે જુઓ. હવે આ મૂર્તિની આંખોમાં જુઓ. અને ધીરે ધીરે આ મૂર્તિના બે આંખોની વચ્ચે હીરાથી જડેલા તિલકને જુઓ. આ તિલક ઉપર પ્રકાશની કિરણો પ્રવાહિત થાય છે. અને આ પ્રકાશની કિરણો મારા ચહેરા ઉપર રિફ્લેક્ટ થાય છે. હું મારા ઈષ્ટ દેવ માંથી નીકળી રહેલી સુંદર પ્રતીતિનું દર્શન કરું છું. પરમાત્માના પ્રેમનું અવલોકન કરું છું. પરમાત્માની શક્તિઓ મારી આંખો દ્વારા મારા અસ્તિત્વમાં પ્રવેશ કરે છે. અને આ શક્તિઓ મને પવિત્ર બનાવી રહી છે. પરમાત્માની શક્તિ મને ખૂબ હલકી બનાવી રહી છે, ખૂબ જ હલકી. મારા જન્મો જન્મનો થાક ઉતરી ગયો. હું પ્રભુના રંગમાં રંગાઈ ગઈ. જાણે પ્રભુનો પ્રેમનો રંગ મારા ચહેરા પરની લાલીને કેટલી નિખારી રહી છે. જાણે હું ભગવાન સાથે હોળી રમી રહી છું. ભગવાનના પ્રેમના રંગની હોળી. આ છે સાચા સુખની હોળી. ઓમ શાંતિ. આજના મેડિટેશનમાં આપણે એક પગલું આગળ વધ્યા કે ગઈકાલ સુધી આપણે આપણો સંપૂર્ણ આત્માનો પરિચય લીધો અને હવે આજે આપણે પરમપિતા પરમાત્માના પરિચય વિશે જાણીશું. અને આજ જ્યારે આપણે પરમાત્મા ભગવાન ગોડની વાત કરીએ ત્યારે એની પહેલા આપણે થોડું રિવાઇઝ કરી લઈએ કે આપણે જે ગઈકાલ સુધી શીખ્યા છે એને આપણે પ્રેક્ટિકલ લાઈફમાં કેવી રીતે અપ્લાય કરીએ. તો ઘણા વ્યક્તિઓને એક નિરંતર ખુશી કેવી રીતે જીવનમાં અનુભવ કરવી એની માટે ચલો આપણે આ સાંભળી લીધું, આત્મા છે, હું પોઈન્ટ ઓફ લાઇટ છું, હું શાંત સ્વરૂપ છું. પણ એટલું જ પૂરતું નથી હોતું. કેમ પૂરતું નથી હોતું? કારણ કે એ ફક્ત બુદ્ધિથી સાંભળી લીધું છે, પણ હજુ સંસ્કારની અંદર, જેમ ગઈકાલે કહ્યું આપણે કે સબકોન્શિયસ માઇન્ડમાં અને અનકોન્શિયસ માઇન્ડ સુધી એની છાપ નથી પડી, રાઈટ? તો એની માટે ઘણા લોકોએ કીધું કે એવું કેવી રીતે થઈ જાય, મને નેગેટિવ વિચાર મારા બંધ કેવી રીતે થઈ જાય, તો એની માટે મારે શું કરવું જોઈએ? તો એની માટે પહેલો પુરુષાર્થ આપણે એ કરવાનો કે આખા દિવસમાં આપણે ટ્રાય કરવાનું કે મને હું પોઝિટિવ વાતોને વધારે ને વધારે જીવનમાં સાંભળું અને જોઉં. અને એસ્પેશિયલી સવારનો સમય જે છે કે જે 2 કલાક તમે ઉઠો, કે તરત 2 કલાક માટે તમે કોઈ પણ પ્રકારના નેગેટિવ ઇનપુટ્સ જે છે કે સેલફોન લો અને પછી આખા દુનિયાના સમાચાર સાંભળો, ક્યાં શું થઈ રહ્યું છે, આવી બધી નેગેટિવ ઇન્ફોર્મેશનને જો આપણે 2 કલાક માટે અવોઇડ કરીએ અર્લી ઇન ધ મોર્નિંગ, તો એ આપણને ઘણો ફાયદો આપે. બીજી વસ્તુ કે રાતના સૂતા પહેલા અમે અમારા જીવનમાં જ્યારે આપણને કોઈ વસ્તુમાં પોતાની જાતને ગ્રો થતા જોવું હોય, અથવા તો આપણે પોતાની જાતને પરિવર્તનશીલ થઈ રહ્યા છે ને મારામાં પરિવર્તન આવે છે એ જોવું હોય, તો થોડો નાના નાના જે છે આપણી દિનચર્યામાં આપણે થોડો ચેન્જ લાવવાનો. જો રાતના સૂતા પહેલા આપણે સેલફોનને આપણા બેડરૂમમાં ન લઈ જઈએ અને રાતના સૂતા પહેલા 2 કલાક માટે આપણે ન્યૂઝ ન વાંચીએ કે નેગેટિવ કે વ્યર્થ પ્રકારના વોટ્સએપ છે કે ફેસબુક છે કે સોશિયલ મીડિયા પર પોતાની, કારણ કે આપણી આંખો અને આપણા કાન એ જેટલી ઇન્ફોર્મેશન એબ્સોર્બ કરે છે એ રાતના સબકોન્શિયસ માઇન્ડમાં જાય અને આખી રાત આપણું સબકોન્શિયસ માઇન્ડ એ ઇન્ફોર્મેશન સાથે સુઈ જાય. તો અને જેટલે જ એ મારા આખી રાત એટલે 8 કલાકનું મારા મનનું ભોજન છે. એટલે જો આપણે એમ કહે કે મારે મારું જીવન પરિવર્તન કરવું, તો જીવન પરિવર્તન જો જોઈતું હોય, આપણે જોવું હોય આપણા લાઈફમાં, તો આપણે ફક્ત આપણા રાતની જે નિંદ્રા છે એને હેલ્ધી બનાવી દઈએ. જો રાતની નીંદ હેલ્ધી થઈ જશે તો સવાર પણ સારી થશે, અને સવાર સારી થશે તો દિવસ સારો જશે, અને દિવસ સારો એમ કે ને જેની સવાર બગડી એનો દિવસ બગડ્યો, રાઈટ? તો આપણે જો સવાર ફિક્સ કરી દઈએ તો દિવસ ફિક્સ થઈ જાય, અને દિવસ પછી અઠવાડિયું ને અઠવાડિયું પછી મહિના ને મહિના પછી વર્ષ, અને ધીમે ધીમે આપણે ક્યારે સુંદર દિવ્ય આત્મા બની જશું આપણને પોતાને જ નહીં. એટલે પોઝિટિવ ઇનપુટ્સ લેવાના. બીજી કે પોતાનો રોલ છે અને બીજાના રોલ છે ને એને એક્સેપ્ટ કરી લેવાનો. જે વ્યક્તિ જે રીતે જેવો છે એની સાથે પોતાના મનની અંદર યુદ્ધ કરવાનું બંધ કરી દેવાનું. કારણ કે આપણે જ્યાં સુધી મનની અંદર યુદ્ધ ચાલશે ને ત્યાં સુધી આપણને મેડિટેશન કે આપણે મનની સ્થિરતાને લાવવા માટે બહુ ચેલેન્જીસ આવશે. તો એની માટે થઈને આપણે કોઈને પહેલા તો મને ઘણા લોકો કે હું છે ને મારી છોકરી આમ કરે છે એને બદલી કાઢું, મારા હસબન્ડ આમ કરે છે મારે એને બદલી કાઢવું છે, મને આ ક્લાસ સાંભળું છું તો મને તો બહુ ગમે છે તો મેં મારી છોકરીને કીધું તું પણ કરને કર. એટલે મેં કીધું પણ તમે શા માટે ફોર્સ કરો છો બીજાને કરવા માટે? હા, તમે સજેસ્ટ કરી શકો, પણ આપણને એમ થાય કે ચલો એ મારી સાથે બેસે તો એ રાતોરાત બદલાઈ જશે. તો આપણે કોઈના રોલને ચેન્જ કરવાનું કોશિશ ન કરીએ, જેવા છે એવા છે એક્સેપ્ટ કરીએ, તો આપણા મનનું યુદ્ધ જે છે એ ઓછું થઈ જશે. અને બીજું, પરમાત્માએ જે આપ્યું છે સવાર સવારમાં આ તમે લખી લો, કારણ કે જે વસ્તુ છે ને ઘણી વસ્તુ એવી હોય છે કે જો આપણે નોટ કરી લઈએ ને તો આપણને પછી એને આપણે રિફર કરીએ તો આપણને યાદ આવે, અને યાદ આવે તો આપણે પ્રેક્ટિકલી લાઈફમાં એને અપ્લાય કરી શકીએ, રાઈટ? તો એપ્રિશિએટ કરવાનું, તો સવારના સૌથી પહેલા ઉઠીને આપણે પોતાની જાતને એ એપ્રિશિએટ કરવાનું કે પરમાત્માએ મને ખૂબ જ સુંદર જીવન આજે આપ્યું, પરમાત્માનો આભાર. બીજી વસ્તુ કે હું ખૂબ ભાગ્યશાળી છું. તમને નથી લાગતું કે આપણે ભાગ્યશાળી છે? આજે ઘણા લોકોના ઘરમાં
ભય છે. ઘણા લોકોના ઘરમાં ખાવાનું નથી, લોકો પેચેક ટુ પેચેક જીવતા હોય છે. કેટલી બધી ચેલેન્જીસ લોકોને હોય છે. જેના ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે, કોઈના ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર છે કાં તો પોતે બીમાર છે, તો ભગવાને તો કેટલું સરસ આપણે સોફા પર બેસીને સરસ સારા વાતાવરણમાં ખાવાનું પીવાનું, માથા ઉપર છત છે, સારું સ્વાસ્થ્ય છે, રાઈટ, કાન બરાબર ચાલે છે, નાક બરાબર ચાલે છે, આંખ બરાબર ચાલે છે, તો મારું ભાગ્ય કેટલું ઊંચું છે કે આવી બહારની પરિસ્થિતિમાં પણ હું કેટલા સારી જગ્યાએ છું. તો એ વસ્તુ માટે રોજ પોતાની જાતને એપ્રિશિએટ કરવાની કે હું બહુ જ ભાગ્યવાન આત્મા છું. સૌથી પહેલા ઉઠીને પહેલો સંકલ્પ, હું શાંત સ્વરૂપ આત્મા છું અને હું ભાગ્યવાન આત્મા છું. ભાગ્યને જો સવારના બોલાવશો તો એ પળ પળ મારી સાથે રહેતા શીખી જશે. તો ભાગ્યને પોતાની સાથે રાખવાનું પણ આપણે શીખવાનું છે. અને બીજી વસ્તુ કે પોતાના ઉપર ધ્યાન, અટેન્શન ઓન યોર સેલ્ફ, કે હું જે શીખું છું એને હું આજે આખા દિવસમાં મેં અપ્લાય કેટલું કર્યું. હું શાંત સ્વરૂપ આત્મા છું. ઘણા લોકો એમ કે મારો ગુસ્સો નથી જોતો, હું કેવી રીતે પરિવર્તન કરું? તો પળ પળ જો હું પોતાની જાતને યાદ દેવડાવીશ કે હું શાંત સ્વરૂપ આત્મા છું અને મારે મારામાંથી શાંતિની કિરણોને જ રેડિયેટ કરવાની છે, તો હું શું કરી રહ્યો છું? તો એટલી સૂક્ષ્મમાં જો પોતાના તરફ આપણે અટેન્શન આપશું તો પણ આપણે બહુ ખુશ રહીશું. કેમ ખુશ રહીશું? કારણ કે પછી બીજાની વાતો અને બીજાનું બિહેવિયર આપણને બોધર જ નહીં કરે, કારણ કે આપણે એટલા બધા સેલ્ફ ફોકસ હોઈએ, વી ડોન્ટ હેવ ટાઈમ ફોર અધર થિંગ્સ. અને પછી બીજું, જો ઉપરના ચાર વસ્તુનું આપણે પાલન કરી લઈશું તો આપણા લોકો સાથેના જે હિસાબ કિતાબ જે છે, અકાઉન્ટ જે છે, એ ક્લિયર થઈ જશે. કારણ કે પછી શું છે કે એક હંમેશા એમ કે ને કે સંબંધ જે છે એ પણ બે તરફી હોય છે, રાઈટ, ઇનકમિંગ એન્ડ આઉટગોઈંગ, રાઈટ. તો આપણે જો આપણે કોઈ ગુસ્સો કરે આપણા ઉપર અને આપણે જો એને પૂર્તિ ન કરીએ તો પછી એ ત્યાં સેટલ થઈ જાય. કારણ કે ચલો મારે નેગેટિવ એનર્જી મારી પાસે આવી રહી છે પણ મેં આપી નહીં, એક્સચેન્જ આપી નહીં, ચાર વાર આવી, પાંચ વાર આવી, રાઈટ, મેં નહીં આપી, તો મારું અકાઉન્ટ ક્લિયર થઈ ગયું. તો ધીમે ધીમે પોતાની જાતમાં નાનું 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 પરિવર્તન આપણે લાવશું અને આત્મિક સ્થિતિનો અનુભવ કરશું તો જીવનમાં ધીમે ધીમે આપણને હેપીનેસ દેખાવાની ચાલુ થઈ જશે. આપણે થોડું રિકેપ કરી લઈએ કે મારું શરીર જે છે એ પાંચ તત્વોનું બનેલું છે, આત્મા જે છે એ સાત તત્વોની બનેલી છે, સાત ગુણોની બનેલી છે. મારું ઇનર સોફ્ટવેર જે છે એ શું કરે છે કે જ્યારે બી આપણે મેડિટેશન કરીએ ને ત્યારે એકાગ્રતા, હે ને, આપણે છોકરાઓને કેટલી વખત કહેતો હોય છે કે તમે તું ભણવામાં ધ્યાન આપ, ભણવામાં ધ્યાન આપ, પણ તમને કેવી રીતે ખબર કે ભણવામાં ધ્યાન નથી આપતું? ઘણા છોકરા મા બાપ કે છે ને ભણવામાં ધ્યાન આપ, કેમ? કારણ કે એનું બાળકનું જે છે માથું જે છે એ પુસ્તકમાં છે પણ મનની અંદર કાર્ટૂન ચાલે છે. એટલે જ્યારે વાણી અને ઇમેજ એટલે પિક્ચર જો એ બંને સાથે સિંક્રોનાઇઝ ન થાય તો ફોકસ ન આવે. ક કમળ નો ક અને એ ઇઝ ઇક્વલ ટુ એપલ. આપણને એ કોઈ રાતના બે વાગે ઉઠાડીને પૂછે ને એ ફોર, તો આપણે એપલ જ બોલશું, બીજું કઈ આવશે જ નહીં મોડામાં. અને ક ક કમળનો જ ક બોલશું, બીજું પહેલા કઈ જ નહીં આવે. કેમ ખબર છે? કારણ કે બચપનમાં જયારે આપણને ક લખતા શીખવાડ્યો ને તો એની પહેલા આપણને કમળ દેખાયું, એટલે આપણે શું કર્યું, ક ઇઝ ઇક્વલ ટુ કમળ, એટલે એ શીખ્યા. એટલે આપણે ઇમેજ, આપણી બુદ્ધિ જે છે ને એ પિક્ચર્સથી વધારે શીખે છે. એટલે માટે જે આપણે સાંભળીએ, જયારે અમે મેડિટેશનની કોમેન્ટ્રી તમને આપીએ ને ત્યારે તમારે જે કોમેન્ટ્રી ચાલી રહી છે ને એનું મનની અંદર પિક્ચર જોવાનું, રાઈટ. હવે ચલો આપણે એક પ્રેક્ટિસ કરીએ. હવે તમે એક મિનિટ માટે એક ખૂબ સુંદર શાંતિની જગ્યાએ જાઓ, એવી જગ્યાએ જાઓ, પોતાના મનને લઈ જાઓ જે જગ્યાએ જઈને તમને ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે. તમે ત્યાં બેઠા છો અને તમને શાંતિ લાગે છે. હવે તમે શું જોયું? શું જોયું એટલે એની માટે આપણે નવા નવા પ્રકારની અનુભૂતિઓ જાતે કરતા શીખવાનું, એટલે આ પ્રેક્ટિસ કરવાની. અને આ પ્રેક્ટિસ કરવા માટે આપણું મન કે શાંતિ, તો આપણે શાંતિની જગ્યાએ જતા રહેવાનું. અને ગઈકાલે તો આપણે કેટલું સુંદર શીખ્યા કે હું તો આવી છું શાંતિધામ પરથી, હું આત્મા છું શાંતિધામની નિવાસી, તો મારે તો શાંતિધામ ને જ યાદ કરવાનું છે. એટલે હું જ્યાંથી આવી છું મારા ઘરને યાદ કરો. સિમ્પલ, તમને નદી ન દેખાય, કારણ કે જેટલું તમે શાંતિધામમાં પોતાની જાતને જોશો ને, એટલે તમને બાકી બધી જ પ્રકારની વાતોથી મુક્તિ મળી જશે. એટલે એ પણ ખૂબ જ સુંદર એક પ્રેક્ટિસ છે જે કરો. અને સોલ કોન્શિયસનેસ ને પ્રેક્ટિસ જે છે એ ફોકસ અટેન્શન થી કરો. જયારે તમને કહેવા આવે છે કે હું શાંત સ્વરૂપાત્મા છું, હું પ્રેમ સ્વરૂપાત્મા છું, હું જ્ઞાન સ્વરૂપાત્મા છું, તો એનું ફોકસ રાખીને, અટેન્શન રાખીને પ્રેક્ટિસ કરો. એટલે આ હતું આપણું. હવે આપણને આત્માના વિશે બરાબર પાકું થઈ ગયું છે કે આત્માનું નામ શું છે. આત્મા રૂહ છે, સોલ છે, એનર્જી છે. આત્માનું સ્વરૂપ શું છે, તો અતિ સૂક્ષ્મ છે, દિવ્ય જ્યોતિ સ્વરૂપ છે. હું મારા અંદર કેટલા ગુણો છે, તો મારી આત્મામાં 7 ગુણો છે. મારું સ્થાન ક્યાં છે, તો અહીંયા ભૃકુટીના મધ્યમાં છે. અને ભૃકુટીના મધ્યમાં હું ક્યાંથી આવી, તો શાંતિધામમાંથી આવી. હવે આ 5, અને મારું કામ શું છે, તો આ સૃષ્ટિ ઉપર હું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પાર્ટ બજાવવા વાળી એક્ટર છું. એટલે આ 5 સવાલના જવાબ પોતાની જાતને એટલીસ્ટ 10 વાર પૂછવાના. હવે મેં છે ને, મને ગઈકાલે રિક્વેસ્ટ આવી હતી કે તમારી સ્લાઇડ્સને તમે રાખો તો અમે લખી લઈએ, તો હું અહીંયા 1/2 મિનિટ માટે આ સ્લાઇડને રાખું છું, તમે લખી લો આ. અને આ એટલીસ્ટ 10 વખત પોતાની સાથે વાત કરો. ગઈકાલે મેં કહ્યું હતું ને છેલ્લે કે મેડિટેશનમાં શું કરવાનું, પોતાની સાથે વાત કરવાની. બીકોઝ સેલ્ફ ટોક ઇઝ વેરી વેરી ઇન્ફ્લુએન્શિયલ ઓન ધ સોલ. આપણે જે બી સેલ્ફ ટોક કરીએ છીએ ને, એ આપણા મન, બુદ્ધિ, આપણા સંસ્કાર ઉપર ખૂબ જ એની ગહેરી અસર થાય છે. એટલે આપણે શું પોતાની સાથે વાત કરવાની, કે હું કોણ છું, મારું સ્વરૂપ શું છે, મારી અંદર ગુણો કેટલા છે, અને હું ક્યાંથી આવી છું, અને આ શરીરમાં ક્યાં છું. આટલું સિમ્પલ કરશો તો પણ તમારી અંદરની આત્મિક શક્તિઓની ઉર્જા ઇમર્જ થવાનું ચાલુ થઈ જશે, અને એનો તમને અનુભવ થશે. કોઈ બી વસ્તુને, મેં તમને પહેલા બી કીધું ને, 8 દિવસ માટે ફક્ત આ પ્રેક્ટિસ કરો, તો તમને એની અંદર અનુભવ ખબર પડશે. હવે આજે આપણને એમ ખબર પડી કે હું કોણ છું, તો હવે આપણે એ જાણીએ કે હું કોનો છું. અને હું કોનો છું એની માટે ગીતામાં પરમાત્માએ ખૂબ જ સ્પષ્ટ કીધું છે, મેં જો હું, મેં જૈસા હું, મેં જબ આતા હું તબ હી મેં બતાતા હું. જેમ કે હું, રાઈટ, તમે લોકો તમારામાંથી કોક જ મને પર્સનલી ઓળખે છે, રાઈટ. હવે તમે ફોન કરો સપોઝ કે હેમાબેનને, જે તમને નંબર આપેલો છે ને એ હેમાબેનનો છે, મારો નથી. એટલે તમે જો જેને, જે તમને ફોન નંબર આપવામાં આવ્યો છે ને વોટ્સએપ ગ્રુપ માટે, એ હેમાબેનનો છે. હવે તમે ફોન કરીને પૂછશો કે કોઈ બ્રહ્મા કુમાર, તમે વૈશાલીબેનને ઓળખો છો, તો કે હા. પછી તમને કહેશે કે એ કેવા છે, તો એ તમને જેટલા મને ઓળખે છે એટલા કહેશે, રાઈટ. પછી તમે હેમાબેનને પૂછશો વૈશાલીબેન કેવા છે, તો એ જેટલા મને ઓળખે છે એટલા પ્રમાણે કહેશે, રાઈટ. પછી તમે મારી કોઈ ફ્રેન્ડને ઓળખતા હશો, મારી ફ્રેન્ડને પૂછશો, તમારી ફ્રેન્ડ જે છે વૈશાલીબેન, મેં સાંભળ્યું તમારી ફ્રેન્ડ છે, કોઈ બ્રહ્માકુમારી બેનને કહો ને કે તમારી વૈશાલીબેન ફ્રેન્ડ છે, એ કેવી છે, તો એની પોતાની સ્ટોરી કહેશે. એટલે તમે જેટલા જણાને મારી માટે પૂછશો, ક્વેશ્ચન પૂછશો, એ લોકો એ કહેશે જે એ લોકો મને ઓળખે છે. પણ જો તમારે સાચી વસ્તુ જાણવી હોય કે હું કોણ છું, હું શું કરું છું, તો યુ હેવ ટુ ટોક ટુ ધ હોર્સ, રાઈટ. તમને જીવે છું, હું છું, મારી સ્ટોરી છે, હું કોણ છું, એ મારા જેટલું તો તમને કોઈ મારા વિશે બરાબર સત્ય કહી જ ન શકે ને. જે લોકોએ તમને મારા વિશે જે કીધું એ એમની માટે હું જે સત્ય છું એ કીધું, પણ મારું સત્ય મારાથી વધારે તો કોઈ ઓળખી ન શકે ને. આપણું સત્ય, આપણે શું છીએ એ આપણને આપણા વગર આપણા સિવાય કોણ ઓળખી શકે. અને આપણે જો બીજાની વાતોમાં માની જઈએ અને એને સત્યતા માની જઈએ તો એ જ તો દુનિયામાં ચાલી રહ્યું છે. આપણે લોકોને લોકોના ચશ્માથી જોઈએ છે, રાઈટ? કે સપોઝ કોઈ મને એમ કે છે ને કે મને આ ભાઈની છે ને આ બધી આ ભાઈને છે ને થોડી હેલ્પ જોઈએ છે, આ ભાઈને તમે હેલ્પ કરશો કે આ બેનને તમે હેલ્પ કરશો, તો હું કહું હા. તો પછી એમ કે સપોઝ મને એમ કે હું તમને થોડું બેકગ્રાઉન્ડ આપું એમના વિશે કે એ ક્યાં રહે છે, શું કરે છે, તો હું કહું ના, મને કોઈનું બેકગ્રાઉન્ડ તમારા મોડેથી નથી જોઈતું. જે વ્યક્તિને મારી સાથે વાત કરવી હોય ને એને કોઈ સીધી મારી સાથે વાત કરે. કેમ? કારણ કે આપણે જે બી જેનું સાંભળીએ છીએ એનો પ્રભાવ આપણા મન બુદ્ધિ પર પડે છે, પછી આપણી બુદ્ધિ જજમેન્ટલ થઈ જાય છે. એક્ઝેક્ટલી આ થયું છે જ્યારે આપણે ભગવાનના વિશે આ જ દિવસ સુધી સાંભળ્યું છે. ભગવાનના વિશે આપણને શાસ્ત્રોએ કીધું એ સાંભળ્યું, સંત મહાત્માએ કીધું એ સાંભળ્યું, બધાને બધાએ જે રીતે જોયા એને એ રીતે સાંભળ્યું. હવે મારે તમને એ સ્ટોરી નથી કહેવી, કારણ કે મેજોરિટી તમારા લોકોને ખબર જોઈએ હાથીની સ્ટોરી, રાઈટ? કે હાથીને જે ચાર આંધળા હતા ને હાથીને જે રીતે આંધળાઓએ જોયું એ પ્રમાણે હાથીને ડિસ્ક્રાઇબ કર્યું. તો ઇટ્સ એક્ઝેક્ટલી અપ્લાયઝ ફોર એનીબડી, કે આપણે જે પરમાત્મા જે છે જેવા છે, જ્યાં સુધી ભગવાન ના આવે, ભગવાન ન કે, ત્યાં સુધી આપણે કેવી રીતે માની લેવાનું કે ભગવાન છે? અને એટલે આજે આજના મા બાપ માટે સૌથી મોટી, આજે એસ્પેશિયલી વેસ્ટર્ન કલ્ચર ની અંદર આજે જે ઇન્ડિયન કિડ્સ હોય છે ને, જે અમેરિકાની અંદર જે યંગસ્ટર્સ છે કે ઇન્ડિયન કિડ્સ, ઇવન લાઈક 5-10 વર્ષના છોકરાઓ પણ એમ જ કે છે કે we don't believe in God. Why Hindu has so many gods and Christian just have one Christ? Why do we have lot of gods and goddesses? And parents have no answers. એ લોકો એમ પૂછે છે કે હિન્દુ, આજના બાળકો એમ પૂછે છે કે હિન્દુમાં કેમ આટલા બધા ગોડ્સ એન્ડ ગોડેસીસ છે? અને વી ગોટ કન્ફ્યુઝ લાઈક વાય વી નીડ સો મેની ગોડ્સ એન્ડ ગોડેસીસ, લાઈક ગોડ ઇઝ વન એન્ડ વાય દેર આર સો મેની સ્ટેચ્યુઝ? સો દે ગેટ કન્ફ્યુઝ એન્ડ દે ડોન્ટ બિલીવ. એટલે આજનું જનરેશન એવું જનરેશન છે, એને લોજિકલ આન્સર જોઈએ છે. અને એટલે જ તમે તમારા છોકરાને કહેશો કે જ્યાં જેને મંદિરમાં પગે લાગી આવો, એ લાગી આવશે, પણ તમને એક્ઝેક્ટલી ખબર હશે કે એ ભાવનાથી લાગ્યો છે કે મેં કીધું એટલે મારું મન રાખવા લાગ્યો છે. અને થોડો વખત થશે ને તો મન રાખવા માટે બી નહીં લાગે ને મંદિરમાં પણ નહીં આવે. કેમ? કારણ કે એને કોઈ કનેક્શન જ ફીલ નથી થતું. તો જ્યાં સુધી કોઈ પ્રકારનું કનેક્શન પરમાત્માને બાળકને ન ફીલ થાય ને, ત્યાં સુધી એને કેટલું બી એને તમે દોર્યા રાખો વ્યર્થ છે. પણ તમને આપણને ખબર છે આપણે એને શું જવાબ આપશું? શું આપણને ખબર છે ભગવાન કોણ છે? આપણે ચાહીએ છીએ કે ભગવાનને મારા છોકરાઓ માને, મારા છોકરાઓ ભગવાનની પૂજા કરે, ભગવાનમાં આસ્થા રાખે, પણ એના સવાલનો જવાબ મારી પાસે છે? હવે આપણે જોઈએ કે આપણે કયા કયા સ્વરૂપમાં ભગવાનને યાદ કરીએ. કારણ કે આપણી પાસે જ ક્લેરિટી ન હોય, આપણે પોતે જ ક્લિયર ન હોય, તો તમે કોઈને ક્લિયર આન્સર કેવી રીતે આપી શકો, રાઈટ? તો ચલો આપણે જોઈએ. આમાં અમુક સ્લાઇડ્સ હિન્દી છે, અમુક ગુજરાતી છે, ગુજરાતી છે પાછળ, પણ મોસ્ટલી અમે લોકો કોર્સ હિન્દીમાં કરાવતા હોઈએ છે ને, તો ઇટ્સ ઇન પ્રોસેસ, પણ હું વાંચીને સંભળાવું છું તમને. તો ઘણા લોકો એમ કે છે કે આ પ્રકૃતિ છે ને એ ભગવાન છે, પ્રકૃતિમાં દરેક વસ્તુમાં ભગવાન છે, રાઈટ? આત્મા જ પરમાત્મા છે, આત્મા સો પરમાત્મા, પરમાત્મા સો પરમગતિ, રાઈટ? અહમ બ્રહ્માસ્મિ, બ્રહ્મ જ ઈશ્વર છે. ભગવાન તો કણકણમાં છે, ભગવાન નિરાકાર છે, મારા ઈષ્ટ દેવતા જ મારા ભગવાન છે. દરેકના પોતાના ઈષ્ટદેવ હોય અને એ ઈષ્ટદેવની એ લોકો પૂજા કરે. દરેકના ભલે બધા મંદિરમાં જાય પણ અમુક લોકો ફક્ત દુર્ગામાં જ માને ને અમુક લોકો ફક્ત લાલામાં જ માને ને અમુક લોકો કૃષ્ણમાં માને ને અમુક લોકો પ્રસાદમાં માને કોઈ માતામાં માને. તો દરેકના પોતાના ઈષ્ટ દેવતા છે એ ભગવાન છે. અને ઘણા જે એથીસ છે જે આજની મેજોરિટી જનરેશન છે એ માને છે કે ભગવાન એવી તો કોઈ વસ્તુ જ નથી અને જો હોય તો દેખાડો, જો ભગવાન હોય તો દેખાડો ભગવાન ક્યાં છે. હવે ભગવાન એવી વસ્તુ છે જેમ આત્મા એવી છે, આત્માનું અસ્તિત્વ જે છે એ મહેસૂસ કરવામાં આવે છે. આપણને એટલું ખબર છે ભલે આપણે મેટાફિઝિકલ વર્લ્ડની અંદર કે મેટાફિઝિકલ આસ્પેક્ટમાં એટલા બધા એક્સપર્ટ ના હોઈએ પણ આપણને એટલું તો ખબર છે કે આત્મા છે. હવે છેલ્લા 3 દિવસની અંદર જેટલું આત્મા વિશે વિચાર્યું અને જાણ્યું એટલાથી આપણને થોડોક તો અહેસાસ છે. અને એની પહેલા પણ અહેસાસ આત્માનો તો છે જ, પણ શું આત્મા દેખાય છે? રાઈટ, હવે તમારા ઘરમાં ઇલેક્ટ્રિસિટી માં તમે બલ્બ હોય, રાઈટ, હવે લાઈટ ક્યાંથી આવે છે? આપણે કહે છે બલ્બ માંથી આવે છે. અને તમે બલ્બને તોડી નાખો તો લાઈટ જતી રહે? અને લાઈટ એક્ઝિસ્ટ જ નથી કરતી, રાઈટ? એટલે આજે જે છે અમે લોકો તમને નથી એવું કહેવાના કે બ્રહ્માકુમારી તમને એમ નથી કહેવાની કે તમે જે બી ભગવાનને માનો છો એ ખોટું છે, આપણે જે સુધી અત્યાર સુધી ભગવાનની માન્યતામાં જીવતા આવ્યા એ ખોટું છે. આપણે એવું નથી કહેતા. આપણે પોતાની જાતને એક ક્વેશ્ચન પૂછવાનો છે, એક નવી કોઈ બિલીફ સિસ્ટમ અમે નથી તમને આપવા માંગતા. પણ તમે જજ કરો ને કે હું જે બી કરું છું, મેં કેટલા મંદિરમાં ગઈ, પૂજા કરી, માનતા કરી, ઉપવાસ કર્યા, જપ કર્યા, તપ કર્યા, કેટલા દરવાજે ધક્કા ખાધા, અને છતાં પણ આજે બેઠીને મારી પાસે એ જવાબ નથી કે મને શાંતિ કોણ આપશે, હું શાંતિ ક્યાંથી લાવું, રાઈટ? અને ભગવાનના ભગવાન છે તો ભગવાન છે. આજે લોકોના ક્વેશ્ચન એ છે ભગવાન છે તો દુનિયામાં દુઃખ કેમ છે, ભગવાન દુઃખ કેમ આપે છે? અને એની માટે પણ આપણે ભગવાન એમ જ કહે છે, ભગવાન તું મને કેમ દુઃખ આપે છે? શું ભગવાન દુઃખ આપે છે? જો ભગવાન દુઃખ આપે છે તો પછી મંદિરમાં જવાનું બંધ કેમ નથી કરતા? મંદિરમાં તો જઈએ છે, દુઃખી પણ થઈએ છે અને મંદિરમાં પણ જઈએ છે. અને ભગવાન મને દુઃખ આપે છે તો દુઃખી થાય? કોઈ બી વ્યક્તિ દુઃખ આપે તો એની પાસે થોડી કોઈ વ્યક્તિ છે, છતાં પણ આપણે મંદિરમાં જઈએ છીએ. પણ આપણે પરમાત્મા સાથેનો શું પ્રાપ્તિ છે, શું રિશ્તો છે, શું મળે છે, શું જરૂરી છે? હવે ભગવાનને જાણવાની જરૂર શું છે? હવે આત્માને જાણવાની જરૂર છે કારણ કે આત્મા હું છું. ભગવાનને જાણવાની શું જરૂર છે? કોઈ બધા એમ કે મારે ભગવાન જાણવાની શું જરૂર છે? એટલે લોકો હવે તમે જો એવું કોઈ કે તમે એક છોકરાનો જન્મ થાય અને છોકરો જરા મોટો થાય અને એના ઘરમાં જો એનો બાપ ના દેખાય તો એની માને પૂછે કે નહીં કે મારો બાપ ક્યાં છે? પૂછે કે ન પૂછે? મારો બાપ કોણ છે પૂછે કે ન પૂછે? તેની મમ્મી એમ કે તારા બાપને જાણવાની શું જરૂર છે? તો છોકરું ચૂપ થઈ જશે, માની જશે? કારણ કે દરેક એ શરીરનો બાપ છે. તો એ શરીરના બાપ માટે ઓલું તમે લાયન મૂવી જોયું હશે ને કે ઓલા માણસે કેટલું, એ તો દેટ્સ અ રિયલ સ્ટોરી, રાઈટ? કે ઓલો છોકરો પોતાના મા બાપ માટે કેટલી બધી તકલીફ કરી, કેટલું બધું ઓલું કરીને પણ એને છેવટે પોતાના મા બાપને ગોત્યા જેનો કોઈ એને અણસાર પણ નહોતો. તો બાપને ઓળખવાની શું જરૂર છે? તો હું કોનો છું, મારું અસ્તિત્વ કોના સાથ કોનાથી રિલેટેડ છે, મારું સોર્સ કોણ છે? તો મારું શરીરનો પિતા છે તો મારી આત્માનો પિતા કોણ છે એ જાણવાની આપણને જરૂર નથી? જરૂર છે. તો આજે આપણે જોઈશું કે આત્મા જો સત્ય, પરમાત્મા જો સત્ય છે તો સત્ય તો હંમેશા એક જ હોય ને. તમને કોઈ પૂછે કે તમારું નામ શું છે તો તમે એમ કહો કે મારું નામ રસિક છે. તો તમને કાલે પૂછે તો રસિક માંથી બીજું નામ કહેશો, પરમ દિવસે પૂછે તો ત્રીજું નામ કહેશો, ના, કેમ કે તમારું નામ રસિક છે, તમે સ્વીકારેલું છે, એ હંમેશા રસિક જ રહેશે જ્યાં સુધી આ શરીર છે. તો જે રસિક નામ છે એ બદલાતું નથી, કારણ કે એ તમારી માટે રસિક નામ, એ તમારા શરીરનું નામ સત્ય છે. તો એવી જ રીતે પરમાત્મા પણ સત્ય છે. અને સત્ય એટલે શું? આધ્યાત્મકની ભાષામાં સત્ય એટલે જે પરિવર્તન નથી થતું, જે બદલાતું નથી. એક વખત એટલે માટે કે ને કે એક વખત સાચું કહી દેવું સારું. એક જૂઠું બોલે ને તો એ જૂઠોની પાછળ તમારે એને છુપાડવા માટે બીજા હજાર જૂઠું બોલવું પડે, પણ સત્યને છુપાડવાની જરૂર નથી. અને સત્ય એક વખત બોલી દીધું પછી ડરવાની જરૂર નથી. એટલે જો સત્ય હોય ને ત્યાં પછી બિંદુ લાગી જાય, બિંદુ એટલે ફૂલ સ્ટોપ લાગી જાય. અને જ્યાં સુધી સત્યની ઓળખ નથી ને ત્યાં સુધી મનુષ્ય ભટકતું જ રહે, ભટકતું જ રહે, કારણ કે ક્વેશ્ચન માર્ક છે. અને ક્વેશ્ચન માર્ક વાળી બુદ્ધિ કોઈ દિવસ ધ્યાનમાં ન બેસી શકે. અને હજુ સુધી આપણા મગજની અંદર ખૂબ સટલમાં ક્વેશ્ચન માર્ક છે કે પહેલા તો હું કોણ છું, પછી મારું કોણ છે, હું ક્યાંથી આવ્યો છું, રાઈટ, પરમાત્મા કોણ છે, એ ક્યાં છે, એ ક્યારે આવે છે, એ શું કરે છે, એ શા માટે આવે, અને પરમાત્માની પ્રાપ્તિ કેમ કરવી છે. હવે તમે કોઈ બી ગેજેટ્સ બાય કરો, રાઈટ, તમારો આઈપેડ, આઈફોન, લેપટોપ. એનો હું થોડીક હમણાં સાયલેન્સમાં જતી રહેતી, કારણ કે મારું લેપટોપ ચાર્જ નહોતું થતું, ને આઈ વોઝ કન્સર્ન કે કદાચ મારું કનેક્શન વચ્ચે બ્રેક ન થઈ જાય, એટલે હું એમાં મને થોડો ટાઈમ લાગી ગયો, રાઈટ. તો આઈ વોઝ મેકિંગ શ્યોર કે જે સાધન હું વાપરું છું એ સતત ચાર્જ થતું રહે, રાઈટ. તો આત્મા જે છે એ શક્તિ છે. હવે આત્મા મનથી પોતાની રોજ શક્તિને જે છે એ વાપરે છે. તો મોબાઈલને કે આઈપેડને ચાર્જ કરવા માટે તો આપણી પાસે કનેક્ટર છે, રાઈટ, એનું ચાર્જર છે. તો આત્મા જે રોજ ડિસ્ચાર્જ થઈ જાય છે અને રાતના સુઈ જાય છે, ડિસ્ચાર્જ આત્મા સુઈ જાય ને બીજી વખતે પાછી ડિસ્ચાર્જ જ ઉઠે, તો આજે આખી દુનિયામાં બધી આત્માઓની બેટરી ડિસ્ચાર્જ જ છે. હવે ડિસ્ચાર્જ બેટરી પાસેથી તમે શું ફંક્શન એક્સપેક્ટ કરી શકો? અને એ ડિસ્ચાર્જ બેટરી આત્માની જે છે એને ચાર્જ કરવા માટે મારી પાસે ચાર્જર છે. એ ચાર્જર કોણ છે એ જાણવા માટે પણ મારે પરમાત્માને જાણવું જરૂરી છે કે મારી આત્માની બેટરીને ચાર્જ કોણ કરશે. મારા સેલફોનની બેટરીને ચાર્જ કરતા બહુ જ ફાઇન આવડે છે, પણ મારી આત્માની આત્મારૂપી બેટરીને હું કેવી રીતે ચાર્જ કરું? હવે પરમાત્માની અંદર જ્યારે આપણે એમ કહીએ કે તમે પરમાત્માને યાદ કરો, રાઈટ, તો પરમાત્માને યાદ કરવા માટે પરમાત્માને કહેવાય છે કે ઊંચે તે ઊંચી હસ્તી હેવો, રાઈટ, બહુ ઊંચી હસ્તી છે, એટલે તેને પરમાત્મા કહેવાય છે. પરમાત્મા એટલે શું? આત્મા એ પણ છે તો પરમાત્મા છે તો આત્મા જ, પણ એ બધી જ વાતમાં પરમ છે. પરમ એટલે ઊંચી છે, અને એટલે એ ઊંચી છે એટલે જ મંદિરમાં જઈને આપણે એમ જ ગાતા રહ્યા કે તું ઊંચ મેં નીચ, મેં પાપી મેં કામી મેં કપટી ઓર તું ઊંચા હે, તો તું અહીંયા છે, તું અહીંયા છે ને હું અહીંયા છું, રાઈટ. એટલે આપણે આપણા વચ્ચે અને ભગવાન વચ્ચે કાફી ડિસ્ટન્સ બનાવી દીધું. કેમ? કારણ કે પહેલા તો પોતાને નહોતા ઓળખતા, એટલે પોતાને નીચ, પાપી, કપટી, કામી, ક્રોધી એનું ટાઇટલ આપી દીધું. અને ભગવાન તો શ્રેષ્ઠ છે, એટલે ભગવાન શ્રેષ્ઠ છે એટલે હું ભગવાનનો ગુલામ છું, રાઈટ. મેં ગુલામ, મેં ગુલામ, મેં ગુલામ તેરા. તો આખી જિંદગી આપણે પરમાત્માના ગુલામની બુદ્ધિ એટલે દાસ બુદ્ધિ થઈ ગઈ, એટલે ગુલામની બુદ્ધિથી ભગવાનને યાદ કર્યું. હવે જ્યારે આપણને પરમાત્માને યાદ કરવાનું કે, એટલે તમે મંદિરમાં જાઓ, રાઈટ, આપણે મંદિરમાં જતા હોઈએ, મંદિરમાં ભગવાનની મૂર્તિ સામે બેસીએ, તમે ચેક કર્યું છે કોઈ દિવસ કે હું મંદિરમાં મૂર્તિની સામે કેટલા સેકન્ડ, આઈ એમ નોટ ઇવન આસ્કિંગ યુ મિનિટ્સ, કેટલી સેકન્ડ માટે ફક્ત મને ભગવાન જ દેખાય છે? અને ભગવાન એટલે એટલે માટે નહીં કે મને આ આપો, આ આપો, આ આપો, કોઈ પ્રાર્થના નહીં, કોઈ વાત નહીં, એક જ સંકલ્પ, બસ હું પરમાત્માની સાથે મિલન મનાવવા આવી છું. એ દ્રષ્ટિથી કોઈ દિવસ મંદિરમાં જતા જોયા આપણે પોતાની જાતને? અને જ્યારે આપણે મંદિરમાં ગયા ત્યારે આપણે એક વસ્તુનું આપણને કારણ જ નથી ખબર કે કેમ ભગવાન સાથે આપણી પ્રીત નથી લાગતી, કેમ ભગવાન સાથે કનેક્શન ફીલ નથી થતું. કારણ કે કારણ ન ખબર હોય તો આપણે નિવારણ કેવી રીતે લાવીએ? હવે પરમાત્મા જે છે ને, જેમ આત્મા ફિઝિકલ નથી, આત્મા શરીરધારી નથી, તો પરમાત્મા પણ મેટાફિઝિકલ છે. તો જો મેટાફિઝિકલને તમે ફિઝિકલ સાથે કનેક્ટ કરવા જાઓ, જેમ કે તમને આ પિક્ચરમાં દેખાડ્યું છે કે આપણે બે વાયરને કનેક્ટ કરવું હોય તો ઉપરનું જે કવર હોય એ કાઢી નાખવું પડે, અને જો એ ઉપરનું કવર ન કાઢીએ તો એની અંદરથી ઇલેક્ટ્રિસિટી પસાર ન થઈ જાય, રાઈટ? કારણ કે ઉપરનું જે કવર જે હોય છે એ બેડ કન્ડક્ટર છે, રાઈટ? અને જે વાયર છે એ ગુડ કન્ડક્ટર છે. તો બેડ કન્ડક્ટર અને ગુડ કન્ડક્ટરનું કનેક્શન જે છે એ થાય નહીં. જ્યારે એનું કવર કાઢી નાખવામાં આવે અને વાયરથી વાયરને કનેક્ટ કરવામાં આવે તો બોથ આર ગુડ કન્ડક્ટર, સો દેર ઇઝ અ સર્ક્યુલેશન ઓફ એનર્જી, રાઈટ? આપણે મંદિરમાં જઈએ તો જોડા બહાર કાઢીને જઈએ, રાઈટ? જોડા બહાર કાઢીએ. હવે તમે પોતાની જાતને મંદિરમાં જતા જો, એક સુંદર મંદિરમાં જાઓ છો, આરસ પહાણનું મંદિર છે, ખૂબ સરસ દાદરા છે, બહુ સરસ કોતરણી કરેલી છે, એવા મંદિરમાં ત્યાંના દાદરા પર પોતાને જુઓ. દાદરા પર તમે જાઓ તો તમે સૌથી પહેલા શું કરશો? ચપ્પલ કાઢશો, ચપ્પલ બહાર કાઢો. પછી તમે શું કરશો? મંદિરના એક 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 પગથિયાને હાથ લગાડતા લગાડતા, અને પછી એ પગથિયાને હાથ લગાડીને પછી પોતાના કપાળ પર મૂકશો, રાઈટ? આમ આમ કરીને આગળ આગળ વધશો, રાઈટ? અને પછી શું કરશો? પછી આપણે ભગવાનની મૂર્તિની સામે ઉભા રહીએ, દેવી દેવતાની મૂર્તિ સામે ઉભા રહીએ, આંખો બંધ કરીએ, હાથ જોડીએ અને માથું નમાવીએ. કર્યું બધાએ? કર્યું ને? વેરી ગુડ. હવે આપણે સમજીએ કે આપણે શું કર્યું. ચપ્પલ કાયડા. કેમ ચપ્પલ કાયડા? ચપ્પલ કાઢવાનો અર્થ એનો તો ભગવાન એનો અર્થ એ હતો કે જ્યારે પરમાત્માને આપણે મિલન મનાવવું હોય ને તો ચપ્પલ એટલે જોડા, જોડા એટલે ચામડાના જોડા, રાઈટ? પહેલેથી જ ચામડાના જોડા હોય તો ચામડું એટલે જ્યાં સુધી આપણે પોતાની જાતના ઈગો સાથે પોતાની જાતને શરીર સમજીને, શરીર એટલે ચામડું, શરીર શું છે? ચામડાનું જ છે ને. તો એ ચામડું બહાર ન કાઢી મૂકીએ ત્યાં સુધી પરમાત્મા સાથે કનેક્શન ન થાય, એટલા માટે જોડા બહાર કાઢવાનું શીખવાડેલું છે. આપણે જોડાને બહાર કાઢી નાખીએ પણ શરીરનું, શરીરની જે બોડી કોન્શિયસનેસ લઈને જઈએ પછી ભગવાન સાથે કનેક્શન કેમનું થાય? અને પછી આપણે દાદરાને જે આમ હાથ લગાડતા લગાડતા જતા હોય ને ઉપર, એ શા માટે જાય? કારણ કે આ જે દાદરા છે, આ જે પગથિયા છે, આ પગથિયા મને એક એક પગથિયા ઉપર જો મેં પરમાત્માના નામ સાથે પગલા માંડ્યા તો આ પગથિયા મને ઊંચે તે ઊંચા પરમાત્માની ઊંચી જગા પર, અને પગથિયા હંમેશા ઊંચે હોય છે મોસ્ટલી, રાઈટ? અનલેસ કે તમે ગુફામાં કસે જાઓ તો, અધરવાઇઝ પરમાત્માના પગથિયા ઊંચા હોય છે. કેમ? કારણ કે એ પગથિયા આપણને ઊંચી સ્થિતિ પર લઈ જવા વાળા છે, એટલે એ પગથિયાને હાથ લગાડવામાં આવે છે. પછી પરમાત્માને આપણે હાથ જોડીએ છે. હાથ કેમ જોડે છે? કારણ કે આપણે પોતાની જાતને ગુલામ સમજીએ છીએ, રાઈટ? ગુલામી હોય આપણા તો આખા શું કહેવાય, આખા કલ્ચરની અંદર શીખવાડેલું છે ને કે વી આર હાઈ એન્ડ લો, એટલે જે બી રાજા હોય એની સામે પ્રજા માથું ઝુકાવે ને ઈ ઝુકાવે. કેમ? કારણ કે આપણે પોતાની જાતને ગુલામ સમજ્યો, ત્યાં મિસ્ટેક કરી, હું તો ગુલામ છું ને, તો હું શું છું આપણે આગળ સમજશું. પછી શું કરીએ? ભગવાનની મૂર્તિ મારા દર્શન કરે અને હું ભગવાનના દર્શન કરવા ગયો છું પણ મારી આંખો બંધ હોય, એટલે ભગવાન મારા દર્શન કરે છે કે હું ભગવાનના દર્શન કરું છું? પછી શું કરીએ? પ્રદક્ષિણા ફરીએ. ખબર છે કેમ પ્રદક્ષિણા ફરવાની હોય? જ્યાં મૂર્તિ હોય ને, એ મૂર્તિ જેમ આ જે જગ્યા છે ને, આ જ જગ્યા પર બેસીને હું કોઈ બી બાબાનું જ્ઞાન સંભળાવવાનું, પરમાત્માનું જ્ઞાન સંભળાવવાનું, હું આ જ જગ્યા પર બેસું, મારી આ જગ્યા ફિક્સ છે. કેમ ફિક્સ છે? કારણ કે જે જગ્યા પર આપણે સતત બેસીને તપસ્યા કરીએ ને, તો એ તપસ્યાનું બળ જે છે, એ વાતાવરણ જે છે, એ આ જગ્યા ઉપર બની જાય, અને જેવા આપણે ત્યાં બેસીએ ને એટલે ઈ એનર્જી આપણને ઓર અપલિફ્ટ કરવા માટે મદદ કરે. એટલે જ મેં પહેલા દિવસે તમને કીધું હતું, એક જ જગ્યા પર બેસીને આ જ્ઞાન સાંભળો. એટલે જેવા તમે બેસશો ને એવું તમને મેડિટેશન સરસ સહજ થઈ જશે. તો અહીં જે મંદિરમાં આગળ પાછળ મૂર્તિને આગળ પાછળ ફર્યા ને આપણે, તો એ મૂર્તિને આગળ પાછળ એટલા માટે ફર્યા કારણ કે જ્યાં મૂર્તિ હોય ને ત્યાં ઈ દૈવી એનર્જી જે છે એ ઇમર્જ થતી હોય. અને જ્યારે આપણે એના ચક્કર લગાવીએ છીએ, રાઈટ, પૃથ્વી શું કરે છે? સૂરજનો ચક્કર લગાવે છે. તો પૃથ્વી સૂરજનો ચક્કર લગાવે છે તો પૃથ્વીને શું મળે છે? સૂરજની રોશની મળે છે. તો એવી રીતે જ્યારે આપણે દેવી દેવતાની આગળ પાછળ ફરીએ ને ત્યારે દેવી દેવતાની જે એનર્જી છે, એની જે પવિત્રતા છે, એની હૂફ, એની એનર્જી મારામાં આવે એટલા માટે પ્રદક્ષિણા કરીએ છીએ. કોઈ દિવસ આ બુદ્ધિ સાથે મેં મંદિરના દર્શન કર્યા, કઈ કોન્શિયસનેસ થી કર્યા. હવે જો કારણ નથી ખબર કે હું શું કરું છું, તો પછી એનું કનેક્શન કેવી રીતે જોડાય? તો આ બધા જ રહસ્ય છે. એટલે જ આધ્યાત્મિકતા કેમ જરૂરી છે. આધ્યાત્મિકતા જે છે ને, કામ કરવું, એટલે આપણામાં પણ કે ને કે આ તો કામ કરવા માટે કરે છે, વેઠ ઉતારે છે. એટલે મંદિરમાં જવું અને જો બુદ્ધિ આધ્યાત્મિકતા રહસ્યના વગર જવું એટલે વેઠ ઉતારવી. પણ આધ્યાત્મિક રહસ્યથી પરમાત્મા સાથે કનેક્શન કરવું એને કહેવાય સચોટ કાર્ય કરવું. બીજું, પરમાત્માની સત્ય ઓળખ નથી. હે, કોઈ વખત જે છોકરી હોય ને, જે છોકરી જવાન થઈ ગઈ હોય અને એના લગ્ન ના થતા હોય, 25 વર્ષ થયા, 30 થયા, 35 થયા, 40 થયા, તો એના એની બુદ્ધિ જ્યાં સુધી એના જીવન સાથી એને નથી મળ્યો ત્યાં સુધી એની બુદ્ધિ જે છે એ જીવન સાથીને ગોતવા માટે લાગી જ રહેશે. જ્યાં સુધી એનો સંબંધ નહીં જોડાય ત્યાં સુધી એની બુદ્ધિ ભટકશે. કારણ કે એને ખબર જ નથી કે હુમ આઈ એમ ગોઈંગ ટુ સ્પેન્ડ માય લાઈફ વિથ, રાઈટ. એટલે પરમાત્માની બાબતમાં પણ આપણું એ જ છે. આપણને કોઈ કહેશે કે આજે જઈને ઓકે તમને પ્રોબ્લેમ છે, એક કામ કરો કે આજે જઈને છે ને તમે દુર્ગા માને જઈને નારિયળ ચડાવી આવું. આપણે દુર્ગા માને ગળાવીએ, પછી કે દુર્ગા માને શરીર પ્રોબ્લેમ નહીં જાય, એ તો શું કહેવાય, આપણા વિઘ્નહર્તા તો ગણેશ છે, ગણેશની પાસે જાઓ, તો ગણેશ પાસે જશે. પછી કે ના, ઓલા સાધુ સંન્યાસી છે ને એ તો બહુ સરસ છે, એને તમે તમારો પ્રોબ્લેમ કહેશો ને તો સોલ્વ થઈ જશે, તમે એ સાધુ સંન્યાસી બનો. આપણે ત્યાં જઈશું, આપણે શું કરશું? જે લોકો કહેશે એમાં સત્ય હોય કે ન હોય, બસ મને કોઈક સહારો મળી જાય. પણ જો આપણને સત્યનો ખબર હોય તો આપણે લોકોની પાસે જઈને લોકોની એડવાઇસથી પોતાની બુદ્ધિને ભટકાવીએ નહીં. અને જ્યાં સુધી ભટકાવશે ત્યાં સુધી પછી તમને હોય કે તમને, અને જો કંઈ કામ થઈ જાય તો તમને શેના લીધે થયું? ખબર નહીં બાબા, મેં તો બધું જ કર્યું. તમને પ્રાપ્તિ ક્યાંથી થઈ? ખબર નહીં, પણ થઈ ખરી. તો એને શું કહેવાય? ભટકવાનું કહેવાય. પરમાત્માની સત્ય ઓળખ ન હોય ત્યાં સુધી બુદ્ધિ ભટકે. અને પરમાત્મા જ્યારે આપણે એમ કહીએ છીએ, પરમ પિતા પરમાત્મા છે, એ ખૂબ જ ઊંચી હસ્તી છે. તો આપણે જો સત્યનારાયણની પૂજા પણ કરતા હોય, સત્યનારાયણની પૂજા કરતા હોઈએ ને આપણે, તો પણ ઘર આખું સાફ કરીએ, વાસણ સાફ કરીએ, ચાંદીના વાસણને ચકચકી કોલગેટ થી સાફ કરીને એકદમ એકદમ સ્વચ્છ અને સુંદર બનાવીને રાખીએ. આપણે સ્થૂળ પૂજાની અંદર સ્થૂળ સામગ્રીને સ્વચ્છ કરવાની કેટલી મહેનત કરીએ છીએ. અને આપણે આ તો ભગવાનને પોતાના અંદર વસાવવાના છે, પોતાની આત્માની અંદર એમને બેસાડવાના છે. તો આત્મા કેવી છે? એટલે તો ઓલામાં શું કહેવાય, સિખિઝમમાં કહેવાય છે મૂત પલીતી કપ્પડ ધોએ. પરમાત્મા માટે એમ કહેવાય છે મૂત પલીતી કપ્પડ ધોએ, એટલે શું છે કે હું પતિત છું અને પરમાત્મા જે છે એ ધોબી છે અને એ મને મારા કપડા સાફ કરે છે. તો પરમાત્મા શું કરે છે? મને પવિત્ર બનાવે છે. પણ એ પવિત્ર આત્માને સ્થાન આપવા માટે મારું મન પવિત્ર છે. હું આ શરીરમાં રહેલ હું આત્મા, એટલે આ શરીર મારું મંદિર, તો હું પેલા મારી આત્માને પવિત્ર કરું ને. મારા મનમાં શું છે? કોઈએ કીધેલી કડવી વાતો છે, કડવા વિચારો છે, પોતાની જાતને દુખી કરી કરીને જે પોતાના મનને કમજોર બનાવી દીધું એવું મન છે, પછી આખો દિવસ પર ચિંતનની અંદર અને વ્યર્થ વાતોની અંદર ઈર્ષા, દ્વેષ, ગુસ્સો આખો દિવસ આ મનમાં ચાલ્યા રાખે. હવે આટલા પતિત મનની અંદર ભગવાનની યાદ બેસે ખરી? દૂધનું તપેલું જો એમાં દૂધ ગરમ કરવું હોય તો ચાર વખત ધોઈને દૂધ નાખીએ, કે ક્યાંય દૂધ ન ફાટી જાય. તો પરમાત્માને બેસાડવા માટેનું મન છે એ કેટલું પવિત્ર હોવું જોઈએ. તો એટલે માટે મારે જરૂર છે કે મને મારા લાઈફમાં જે ઉદ્દેશ્યથી હું જીવન જીવું છું એ ઉદ્દેશ્ય પામવા માટે મારે કરવાની શું જરૂર છે એ જાણવા માટે, એ પામવા માટે આત્મા અને પરમાત્માનું જ્ઞાન જરૂરી છે. કારણ કે જીવનનું લક્ષ્ય, આપણો જીવનનું લક્ષ્ય ભલે ને બંગલા લીધા, ગાડી લીધા, પરિવાર બનાવ્યા, છોકરા કર્યા, એના છોકરા થઈ ગયા, ગ્રાન્ડફાધર સન થઈ ગયા, પણ આજે પણ સોફા પર બેઠી બેઠી હું એ જ વિચારું કે હા મારા મનને શાંતિ કેમ નથી, મારું મન કેમ એકાગ્ર નથી થતું, મારા મનમાં કેમ એવા બધા વિચાર આવે છે, આટલું બધું કર્યું શાની માટે કર્યું, શું કર્યું? અને આજે જીવનના પાછલા ચરણની અંદર આપણે જેટલું જીવે એટલું તો જીવન નથી, એક્સેપ્ટ કે અહીંયા કોઈ 20 વર્ષનું છોકરું બેઠું હોય. મને ખ્યાલ છે હું જેટલું જીવી એટલું તો નથી જીવવાની, જેટલું જીવ્યા છે એટલું જીવવાના નથી. તો જેટલું બાકી છે એને કંઈક તો સાર્થક કરી, એને કંઈક તો પવિત્ર બનાવી, છેલ્લે છેલ્લે તો કંઈક સુખનો અનુભવ કરીએ. એની માટે પરમાત્માની આવશ્યકતા છે. હવે પરમાત્મા માટે લોકોની અલગ અલગ વિચારધારાઓ છે. હવે એમાંથી અમે નથી કહેતા કે કઈ સાચી છે કે કઈ ખોટી છે, પણ અમે એક પ્રેઝન્ટ, અમારું પ્રેઝન્ટેશન છે અને પ્રેઝન્ટેશનમાં તમે પોતે વિચારો કે કઈ વસ્તુમાં સાર્થકતા છે. તો સૌથી પહેલા કે આપણે ભગવાનને શરીરધારી તરીકે જોયા, રાઈટ? રામ અને સીતા, રામ છે, સીતા છે, પછી ગણપતિ છે, વિષ્ણુ છે, કઈ કેટલા દેવી દેવતાઓને આપણે માનીએ છીએ અને આપણે બધાના મંદિરમાં જઈએ છીએ ને, આપણે કે જે આ બધા જ ભગવાન છે. અને ત્યારે આ બીજી વખત હવે એ ભગવાન છે, પહેલી વસ્તુ આપણે શું બોલીએ છીએ એ જ જુઓ. ભગવાન છે, દેવી દેવતા છે, ગોડ્સ એન્ડ ગોડેસીસ છે, રાઈટ? આગળ હું તમને સમજાવીશ કે જે આપણે બોલીએ છીએ એ જ કેટલું કોન્ટ્રાડિક્ટરી હોય છે. પછી આપણે ધર્માત્માઓને પણ ભગવાન માનવાનું શરૂ કરી દીધું, લોકોએ પોતાની જાતને જ ભગવાન માનવાનું શરૂ કરી દીધું, રાઈટ? હવે બુદ્ધ તો કહીને નથી ગયા કે હું ભગવાન છું, રાઈટ? ક્રાઇસ્ટ તો કહીને નતા ગયા કે હું ભગવાન છું, પણ લોકોએ એને ભગવાન માની લીધું. અને કેમ માની લીધું એ તો ડિટેલમાં એક કલાકનો બહુ સરસ ક્લાસ છે આપણો આગળનો, ત્યારે આપણે વધારે ડિટેલમાં સમજશું. પણ જે બી શરીરધારી છે એને આપણે ભગવાન તરીકે મંદિરમાં જઈને એની પૂજા કરી, તો એક ઈ માન્યતા છે. એક એવો પણ ગણ છે કે જે એમ માને છે કે આત્મા જ પરમાત્મા છે, રાઈટ? અને આત્મા જે છે એ કે છે કે પરમાત્માનું આપણે અંશ છીએ અને આપણે પરમાત્મામાં જઈને વિલીન થઈ જઈએ છીએ. હવે એક તો પહેલી વસ્તુ, આત્મા અને પરમાત્મા તો ટુ ડિફરન્ટ એન્ટિટી બાય ઇટસેલ્ફ. આત્મા અને પરમાત્મામાં ખૂબ જ ફરક છે. હવે શું ફરક છે આપણે આગળ આજે જોશું. હવે જો આત્મા જ પરમાત્મા છે તો મંદિરમાં જઈને હું કેમ ગાઉં છું કે તું માત પિતા મેં બાલક તેરે, તુમી હો માતા પિતા તુમી હો, તુમી હો બંધુ સખા તમે હો, તમે જ મારા માઈ બાપ છો. તો તમે એક વખત આપણે એમ કે તમે મારા મા બાપ છો અને પછી એમ કે હું આત્મા પરમાત્માનું અંશ છે. હવે મા બાપ અને બાળક, હવે મા બાપ કેટલું, એક વખત જન્મ આપ્યા પછી કે બાળક પાછું માની અંદર પેટમાં તો નથી જતું રહેવાનું ને, એટલે મા બાપ અને બાળક ડિફરન્ટ એન્ટિટી છે ને. તો આત્મા અને પરમાત્મા એક કેવી રીતે થઈ શકે? હવે જે પુણ્ય જેમ શ્રવણ હતો, શ્રવણ બહુ જ પુણ્યશાળી આત્મા હતી, તો શ્રવણ જે છે એને પુણ્યાત્મા કીધું. જે મહાન કર્મ કરે એને મહાત્મા કહેવાય, જે ધર્મની સ્થાપના કરે એને ધર્માત્મા કહેવાય, જેને દિવ્ય કર્મ કર્યા એને દેવાત્મા કહેવાય. પણ તમે કોઈનું સાંભળ્યું છે કે આને પરમાત્મા કહેવાય? સિવાય કે કોઈ ભાઈનું નામ પરમાત્મા ભાઈ હોય, બાકી કોઈ પરમાત્મા છે એવી કોઈ આપણે જોઈ છે? ત્યાં પરમાત્મા છે. આપણે કૃષ્ણને નામ છે, રામનું નામ છે, પણ એને પરમાત્મા નથી કહેતા આપણે. અને કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, રાઈટ, ઓર રામ દેવતા, કૃષ્ણ દેવતા, રાઈટ, પણ પરમાત્મા કેમ નથી કહેતા? અને હંમેશા ધર્માત્માઓ, પુણ્યાત્માઓ, દેવાત્માઓ, મહાત્માઓ, કારણ કે એક ગાંધીજી જ મહાત્મા નથી, ઘણા બધા, માર્ટિન લુથર કિંગ પણ મહાત્મા છે, રાઈટ, અબ્રાહમ લિંકન પણ મહાત્મા છે, રિવોલ્યુશનરી ને બધાને મહાત્મા. મહાત્માઓ, ધર્માત્માઓ, દેવાત્માઓ, રાઈટ, એટલે એનું બહુવચન છે. તમે સાંભળ્યું છે કદાચ પરમાત્માઓ? બહુવચન નથી, કરેક્ટ. એટલે પરમાત્મા એક છે. જો એક હોય તો સ્વરૂપ પણ એક હોવું જોઈએ, ઓળખ પણ એક જ હોવી જોઈએ. મેક સેન્સ? બીજી વસ્તુ છે, ભગવાન માટે આપણે કહે છે ભગવાન, બધા લોકો કહે છે કે કણ કણમાં ભગવાન છે. હવે કણ કણમાં ભગવાન છે એવું શા માટે કીધું? રાઈટ, કૂતરા, બિલાડી, ભિખારી, સિગરેટ, મેરવાના, દારૂ, હા, પછી બંદૂક, ચાકુ, ખૂનીમાં પણ ભગવાન, જેનું ખૂન કરે એમાં બી ભગવાન, એટલે ભગવાન જ ભગવાનનું ખૂન કરે. હવે હું બી ભગવાન, મારા ઘરવાળા બી ભગવાન, તો પછી મારે મંદિરમાં જઈને જવાની જરૂર શું છે? આપણે બંને એકબીજાના ગળામાં હાર નાખી દઈએ ને એટલે પૈતું, રાઈટ? નહીં, આપણે અને આપણે ભગવાનની ઉપર ચાલીએ છીએ, રાઈટ? એટલે કણકણમાં ભગવાન છે એ જે કન્સેપ્ટ છે ને, એ કેવી રીતે આવ્યો હું તમને સમજાવું. જયારે બહુ જ લાઈક આ વાત છે દ્વાપર યુગની, તો દ્વાપર યુગની અંદર છે ને ઋષિ મુનિઓની અંદર ખૂબ જ દીર્ઘ દ્રષ્ટિ હતી અને દૂરાંદેશી હતા, અને એમનામાં એક તપનું એવું બળ હતું કે ઇટ્સ યુ કેન ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ, એનીબડી કેન ડુ ઇટ. કે તપનું જયારે બળ હોય ને, તો એ તપના બળથી આપણું ઇન્ટ્યુશન પાવર જે છે ને એ બહુ જ, જે મેં કીધું ને કે સુપ્રા કોન્શિયસ માઇન્ડ જે છે ને એ અવેકન થઈ જાય, અને સુપ્રા કોન્શિયસ માઇન્ડ ની અંદર તમે જે ચાહો, જે જુઓ, જે આગળ થવાનું છે એ બધું જ એ મહાત્માઓ ને દેવાત્માઓ જોઈ શકતા હતા. એટલે એમણે જોયું હતું કે આગળનો આવવા વાળો કાળ એવો હશે કે ભાઈ પોતાના ભાઈનું કતલ કરશે, અને લોકો એકબીજાની જે છે એકબીજાના ખૂનના પ્યાસા થઈ જશે. એ લોકો નેચરને રિસ્પેક્ટ નહીં કરે, કોઈ વસ્તુ માટે એમને કોઈ રિસ્પેક્ટ નહીં હોય, એપ્રિશિએશન નહીં હોય, એવો યુગ આવવાનો છે એ એમને એનું પ્રતીતિ થઈ ગયેલી. એટલે એમણે શું કર્યું કે એક કન્સેપ્ટ શીખવાડી, એક બિલીફ સિસ્ટમ બનાવી દીધી કે જે બી વસ્તુ છે એને ભગવાન સમજીને, ભગવાનનું સ્વરૂપ સમજીને તમે એને રિસ્પેક્ટ કરો, રાઈટ? તો ભાવના એ હતી કે દરેક વસ્તુને તમે રિસ્પેક્ટફુલી, દરેક આત્માને તમે પ્રેમથી રો, અને એને એમાં એક દેવાત્માનું, એક એની અંદર એક દિવ્ય આત્મા છે, એનું પર્પસ તો એ જ હતું કે એની અંદર એક દિવ્ય આત્મા છે અને એ વસ્તુને રિસ્પેક્ટ કરો. એટલે એને એમ કીધું કે દરેક જગ્યાએ ભગવાન છે, એટલે તમે દરેક જગ્યાએ, એટલે હવે સુરત છે, સૂરજની રોશની અહીંયા સુધી આવે છે, આ બારીમાંથી પણ સૂરજની રોશની આવે છે, પણ એ બારીમાંથી સૂરજની રોશની આવે છે એટલે એનો મતલબ એમ તો નહીં કે સૂરજ અહીંયા છે. સૂરજનું પોતાનું સ્થાન છે અને એ આખી સૃષ્ટિ ઉપર પોતાની રોશની ફેલાવી રહ્યું છે, પણ જ્યાં જ્યાં એની રોશની પહોંચે છે ત્યાં ત્યાં સૂરજ છે. એ કેવું? ઇટ્સ અ સેમ થિંગ કે સૂરજ સર્વવ્યાપી છે. સૂરજ સર્વવ્યાપી છે ના, સૂરજની રોશની સર્વવ્યાપી છે. એટલે પરમાત્મા, આત્મા પરમાત્માનું અંશ નથી, પણ આત્માના જ, એમ કે છે ને કે ગોડ ક્રિએટેડ હ્યુમન બિંગ ઇન હિઝ ઓન ઇમેજ, એટલે આત્મા, પરમાત્મા સર્વવ્યાપી નથી, પણ પરમાત્માના ગુણો સર્વવ્યાપી છે, સર્વવ્યાપી છે એટલે પરમાત્મામાં જે બી ગુણો છે એ બધા જ ગુણો આત્મામાં છે, રાઈટ? એટલે જ તો કૂતરા બિલાડા ભલે હોય, ભલે મૂંગા હોય, પણ એની અંદર પણ આત્મા છે અને એની અંદર, એની આંખોની અંદર પણ પ્રેમ ઝલકાય છે. તો આ પરમાત્માની શક્તિઓ સર્વવ્યાપી છે, પરમાત્મા સર્વવ્યાપી નથી. પછી આપણે પ્રકૃતિને પરમેશ્વર માન્યું. હવે પ્રકૃતિ પરમેશ્વર છે કે પ્રકૃતિ પરમેશ્વરની રચના છે? એટલે ઓલું ગીત પણ કેટલું સુંદર છે ને, યે કોન ચિત્રકાર હૈ યે કોન ચિત્રકાર, રાઈટ? જિસકી રચના ઉતની સુંદર તો વો કિતના સુંદર હોગા. જેની રચના, જયારે આપણે પ્રકૃતિ સૌંદર્ય જોઈએ ત્યારે ઘણી વખત તો આમ આપણો જીવ લઈ લે, એટલું એટલું સુંદર છે આ, કેટલું સુંદર છે ભગવાન. અને ત્યારે આપણે શું બોલશું, ભગવાન તારી રચનાની, તારી કુદરતની રચનાની તો કોઈ વાત જ ન થાય, રાઈટ? આવા બધા શબ્દો આપણે નથી બોલતા. તો કુદરતની રચના, ભાઈ કુદરતની રચના છે, શબ્દો જુઓ આપણા, કુદરતની રચના છે. અને પછી કુદરતની રચનાને આપણે ભગવાન કહી દીધું. હવે આપણે બોલીએ છીએ કુદરતની રચના, એટલે રચના અલગ, કુદરત અલગ, કરેક્ટ? તો પરમાત્મા અલગ અને પ્રકૃતિ અલગ, કરેક્ટ? અને એને ભગવાન સમજીને આપણે પીપળાના ઝાડની પૂજા કરવા લાગ્યા, ને ગાયોની પૂજા કરવા લાગ્યા, ને અગ્નિની પૂજા કરવા લાગ્યા, ને નદીની પૂજા કરવા લાગ્યા. પણ આ જે ભાવના હતી, એ ભાવના, બે ભાવના પરમાત્મા માટે બે ભાવના સમાજની અંદર વ્યાપક હતી. એક હતી ભયાત્મક દ્રષ્ટિકોણ અને બીજો હતો ભાવનાત્મક દ્રષ્ટિકોણ. કારણ કે ભગવાનને આપણે સમજવું હોય અને એની પ્રાપ્તિ કરવી હોય તો આ બંને દ્રષ્ટિકોણને આપણે સાથે ચાલીને જ કરી શકીએ. જો આપણે ટોટલી લોજિકલ હોય તો પણ પરમાત્માને, પરમાત્મા ઇઝ નોટ સપોઝ ટુ બી કાઇન્ડ ઓફ પ્રૂફ. There is a proof, but proof is in the pudding. And for that, you have to experience the pudding. Right? તમે એમ કહો કે હા, કોઈ બી વસ્તુનો સ્વાદ લીધા વગર એ વસ્તુનો આનંદ કેવી રીતે મહેસૂસ થાય? તો એની માટે તો આપણે આટલી ડિફરન્ટ ડિફરન્ટ પ્રકારની આપણે વેરાયટીઓ ખાતા હોઈએ છીએ. કેમ ખાઈએ છીએ? રોજને રોજ દાળ ભાત શાક રોટલી જ નથી ખાતા. થોડી થોડી વેરાયટી અલગ હોવી જોઈએ. જ્યારે સવારના દાળ ભાત શાક રોટલી તો પછી સાંજે ખીચડી કરી જોઈએ, રાઈટ? કેમ? કારણ કે આપણને દરેક વસ્તુમાંથી સ્વાદ અલગ અલગ મળે છે અને એ સ્વાદની પ્રતિતિ. હવે ખીચડી અને કઢીમાં શું છે? દાળ અને ભાત સાથે તો છે, તો દાળ ને ભાત ખાઓ કે ખીચડી ખાઓ એમાં શું ફરક છે? ના બેન, એમાં તો ફરક હોય. શું ફરક છે? એના સ્વાદમાં, એના રસમાં ફરક છે. અને સ્વાદમાં અને રસમાં કેમ ફરક છે? કારણ કે એની અંદરથી આપણને જે રસના થાય છે એ અલગ છે, રાઈટ? તો પરમાત્માની પણ જો છે એક ભાવનાત્મક રસના છે, અને એ ભાવનાત્મક રસના જે છે એ ખૂબ જ સુંદર છે. અને એની માટે એક ભાવનાત્મક દ્રષ્ટિકોણથી એક પરમાત્માને લોકોએ ઓળખ્યા, જાણે કે મીરા અને કૃષ્ણ. મીરા અને કૃષ્ણ માટે એટલો બધો પ્રેમ હતો કે એને કૃષ્ણ દરેક જગ્યાએ દેખાતા હતા. નો અર્થ એવું તો નતો ને કૃષ્ણ બધી જગ્યાએ હતા, એનો પ્રેમ. હવે આપણે, તમે જ વિચાર કરો, તમને જે વ્યક્તિ બહુ ગમતું હોય એની અચાનક યાદ આવે અને તમે ચાનો કપ હાથમાં લઈને બેઠા હોય ને એની યાદ આવે તો ચા ઠંડી થઈ જાય અને કપે નીચે ન જાય ને આપણે એની યાદમાં મશગુલ થઈ જાય. નથી થતું એવું, રાઈટ? તેનો અર્થ એવું છે કે એ બધી જગ્યાએ આગળ પાછળ તમારી ફરે છે? ના, એની યાદમાં. અને જ્યાં યાદ હોય ત્યાં એ પ્રેમ મહેસૂસ થાય. એટલે એ ભાવનાત્મક દ્રષ્ટિકોણથી પણ એમ કહી દીધું કે પરમાત્મા સર્વવ્યાપી છે. અને બીજું, ભગવાનના નામે બીક ફેલાવી દીધી, રાઈટ? કે આપણે ભગવાનને યાદ નહીં કરું ને તો આ થાય, રાઈટ? હવે નાના છોકરાને, જયારે મોટા થતા, નાના છોકરાને શું કર્યું હોય? નાના છોકરાને આ પણ એક દ્રષ્ટિકોણ છે, સમજવાની વાત છે. નાનું છોકરું હોય અને એ મસ્તી કરતું હોય અને આપણે એને કોઈ વસ્તુથી આપણે એને રિફ્રેન કરવું હોય કે ત્યાં ન જાય, રાઈટ? આગમાં ન જાય, તો આપણે શું કે, ત્યાં નહીં જવાનું, બહુ આવી જાય, ત્યાં નહીં જવાનું, આવું થઈ જાય, રાઈટ? ના, આપણે કોઈ જગ્યાએ એને રોકવો હોય જવા માટે તો આપણે શું કે, ના ના, ત્યાં બાવો છે, ત્યાં બાવો છે, ત્યાં નહીં જવાનું. હવે મોટો થશે તો એ તમારું સાંભળવાનું છે કે ત્યાં બાવો છે, બાવો છે? નથી સાંભળવાનું ને. કેમ? કારણ કે એને પ્રૂફ મળી ગયો ત્યાં બાવો નથી, રાઈટ. એટલે પરમાત્મા માટે પણ એવી રીતે કહી દીધું કે આ બાવો છે, બાવો છે. અને જ્યાં સુધી આપણે આપણી બુદ્ધિમાં પણ આ એક વસ્તુ રે, ભગવાનનો ભય બનાવી દઈએ ને કે હું ભગવાનનું આ નહીં કરું ને તો આ થઈ જશે, આ નહીં કરું ને તો આ થઈ જશે, તો એ ડર જે છે એ આપણી સંસ્કૃતિની અંદર ડેવલપ થઈ ગયું છે. પણ પરમાત્મા કોઈ હવો નથી, કોઈ પરમાત્મા કોઈ આમ ડેન્જરસ એન્ટિટી નથી કે તમારે એ બસ આમ જ આમ અને આખો દિવસ કે આપણને જોતો નથી કે આપણે શું કરી રહ્યા છે. દેટ્સ નોટ હિઝ બિઝનેસ. તો આપણે આજે જોશું કે ભગવાન એકચ્યુઅલી કરે છે શું અને મારે શા માટે ભગવાનથી ન ડરવું જોઈએ. કારણ કે જ્યાં ડર હોય ને ત્યાં સંબંધ ના હોય. એટલે જો આપણે એને તર્કથી બહુ જોઈએ તો પણ પ્રાપ્તિ ન થાય, જો વિતર્કથી જોઈએ તો પણ પ્રાપ્તિ ન થાય. એકદમ એથિયસ્ટ થઈને, નાસ્તિક થઈને જો પરમાત્માને સમજવાની કોશિશ કરીએ તો પણ પોસિબલ નથી. અને અંધશ્રદ્ધાથી જો ભગવાનની કોશિશ કરીએ, જ્યારે આપણી ભાવના છે ને ધીમે 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 અંધશ્રદ્ધાનું રૂપ લઈ લે ને ત્યારે પણ આપણને ભગવાનનો સાચા સુખની અનુભૂતિ નથી થતી. કારણ કે પછી આપણને ફક્ત આપણી અંધશ્રદ્ધા, અંધશ્રદ્ધા કેમ કહેવામાં આવે છે કે વગર લોજિકની શ્રદ્ધા એટલે અંધશ્રદ્ધા, એમાં કોઈ લોજિક જ ન હોય. હે ને, ઘણા લોકો એમ કે મને ખબર છે હું નાની હતી ને તો અમારા કુળ દેવતા હતા, તો હવે કુળ દેવતા હતા તો અમારા ત્યાં નિવેદ હતા અને અમારા ઘરમાં નિવેદ બન્યા હતા અને પછી જે વધ્યા હોય તો એમ કે ને કે રાતના ન રખાય ને તમારે ઓલામાં શું કહેવાય પધરાવીને આવવાનું, નદીમાં પધરાવીને આવવાનું. તો મારા પપ્પાએ કીધું છે ને જ્યાં આને નદીમાં પધરાયા, મેં કીધું મને તો હું ક્યાં અહીંયા નદી ગોતવાવી છું, નદી તો કેટલી દૂર છે. તો મારા પપ્પાએ નદી બહુ એકચ્યુઅલી આઈ વોઝ નોથી કે નદી બહુ દૂર હતી અને બે ચાર બ્લોક દૂર એક કૂવો હતો. હવે કૂવાની અંદર પાણી નહોતું પણ બધા આમ જ નાખી દેતા હતા, વસ્તુઓ નાખી દેતા હતા. તો મેં કીધું હવે નદીમાં પણ પાણી જોઈએ ને કૂવામાં પણ પાણી જોઈએ ને હું જેને નદીમાં નાખી આવી. અને પછી મારા પપ્પા અને ઘરે જલ્દી આવી ગયો. તો મારા પપ્પા કે તું નદીમાં નાખી આવી? તો મેં કીધું ના હું કૂવામાં નાખી આવી. અને જે એમણે એટલા મારા પર ગુસ્સે થઈ ગયા કે તારામાં તને ખબર નથી કેટલું પાપ લાગશે કૂવામાં નાખીને આવી આ નાખ્યા. પછી મને એમ થયું કે લાઈક કૂવામાં નાખીને આવો કે નદીમાં નાખીને આવો, વોટ ડિફરન્સ ડઝ ઇટ મેક, લાઈક યુ નો ઇટ ડઝન્ટ મેક ડિફરન્સ. પણ આઈ ડિન્ટ સે નથિંગ. પણ હવે નદીને બદલે કૂવામાં પડી ગયું તો કંઈક અનર્થ થઈ જશે. અને એમણે મને એવું કીધું હવે જો છે ને બાપા આમ કરશે ને બાપા તેમ કરશે. મેં કીધું યા જોશું. રાઈટ. એટલે આ પ્રકારની જે ભયાત્મક દ્રષ્ટિકોણથી આપણે ભગવાનને યાદ કર્યા ને એમાં ભગવાનની સાથેનું કનેક્શન તો જરાય ફીલ નથી થતું. એટલે શું પ્રકૃતિ ભગવાન છે? નદીમાં ભગવાન છે? અગ્નિમાં ભગવાન છે? અને બીજી વસ્તુ કે આપણે એમ કીધું કે અહમ બ્રહ્માસ્મી, બ્રહ્માંડમાં ભગવાન છે. હવે વિચાર કરવા જેવી વાત છે, આપણે ઘરમાં રહીએ છીએ. રાઈટ. આપણે ઘરમાં રહીએ છીએ તો શું આપણે ઘર છીએ કે આપણે ઘરમાં રહેવા વાળો ઘરના માલિક છીએ? તો ઘરનો માલિક અને ઘર અલગ વસ્તુ હોય ને, તો એ એક વસ્તુ કેવી રીતે બની જાય? આપણે કોઈ બી જિંદગીના કેટલો બી પ્રયત્ન કરીએ પણ આપણે પોતે આખું નાખું ઘર તો બની નથી જવાના ને. તો બ્રહ્માંડ તો આત્માનું ને પરમાત્માની રહેવાની જગ્યા છે. તો આપણે અહમ બ્રહ્માસ્મી એટલે હું જ બ્રહ્માંડ છું, એટલે હું બ્રહ્માંડનો જ પાર્ટ છું કેવી રીતે કહેવાય? કારણ કે બ્રહ્માંડ તો રહેવાની જગ્યા છે. તો મકાન અને મકાન માલિક તો અલગ હોય ને. તો હું બ્રહ્માંડ નથી પણ હું બ્રહ્મ નિવાસી આત્મા છું. એટલે અહમ બ્રહ્માસ્મી અને પરમપિતા પરમાત્મા પણ બ્રહ્માંડમાં રહે છે અને હું આત્મા પણ બ્રહ્માંડમાં રહું છું. અને આમાં મારો અને મારા પરમપિતા પરમાત્માનો શું સંબંધ છે એ આપણે હવે કાલના સેશનમાં જોશું. એટલે અને આ બધા જ જે માન્યતા છે એની અંદર બીજી એક માન્યતા એ પણ છે કે પરમાત્મા જે છે એ નિરાકાર છે. હવે નિરાકાર એટલે શું? કોઈ પણ વસ્તુ હોય, ભલે આપણને હવા દેખાતી નથી પણ આપણે સમુદ્ર કિનારે જઈએ ત્યારે હવાનો અહેસાસ થાય છે કે નહીં? અને આપણે હવાને આપણે એમ કહીએ કે ડ્રોઈંગ કરો, તો કોઈ બી ડ્રોઈંગ કરવા કે અને એમ કે હવા દેખાડો, તો હવાને દેખાડે છે કે નહીં? આપણે હવાને દેખાડવી હોય તો દેખાડી શકીએ કે નહીં? તો આપણને ભલે હવા દેખાતી નથી, પણ હવાનું સ્વરૂપ તો ખબર છે ને, હવાના ગુણો તો ખબર છે ને, હવાનો અહેસાસ તો ખબર છે ને. પણ એનો અર્થ એવો તો નથી ને કે હવાને કઈ રૂપ રંગ જ નથી. યા એનો ફિલિંગ છે. એટલે કોઈ પણ રૂપ રંગ વગરની કે એવી કોઈ વસ્તુ નથી હોતી. એટલે પરમાત્મા જ્યારે નિરાકાર છે એમ કહેવામાં આવે, એટલે પરમાત્મા શક્તિ છે. અને એ ફક્ત અને એ કેવી રીતે દરેક ધર્મની આત્માઓ માને છે, અને આ શક્તિ સ્વરૂપમાં પરમાત્માને એક ના બીજી રીતે બધી જ કલ્ચરની આત્માઓ પણ માને છે, એ આપણે કાલના સેશનમાં જોશું. પણ પરમાત્મા માટેની આપણી આટલી બધી ભ્રાંતિ છે. હવે એની અંદરથી આપણે ડિસાઈડ કરવાનું છે કે નક્કી કરવાનું છે કે આમાંથી ભગવાન કોણ, અને ભગવાનને ઓળખવા માટે એવી દ્રષ્ટિ પણ જોઈએ. તો પરમાત્માને, કારણ કે જો સાચું સોનું છે એ જાણવું હોય, કે સાચો હીરો છે એ જાણવું હોય, તો પારખું પણ હીરાનો એવો જ હોવો જોઈએ. રાઈટ? આપણને, મને તમને કે તમે હીરા એક્સેપ્ટ કે તમે હીરામાં જોબ કરતા હોય, તમને કે આ હીરો કઈ ક્વોલિટીનો હીરો છે, કે V1 છે, V2 છે, આ બગેટ છે, આ છે, તે છે. હીરામાં બહુ બધી ક્વોલિટી હોય છે, અને એમાં પણ A1 છે, S1 છે, V1 છે, કેટલી બધી ક્વોલિટીના હીરા હોય છે. આપણને કોઈ કહે તો આપણને તો એ પહેલા તો ક્વોલિટી કેટલા ટાઈપની હોય જ ન ખબર હોય. કેમ ના ખબર હોય? કારણ કે આપણી સ્કિલ નથી, આપણી પાસે એ દ્રષ્ટિ નથી. તો પરમાત્માને ઓળખવા માટે પણ તો એક દ્રષ્ટિની જરૂર છે ને. ગમે તે વ્યક્તિ તો પરમાત્માને ઓળખી ન શકે, અને પરમાત્માને ઓળખવા માટે પણ એ જ વ્યક્તિ એનો પ્રયાસ કરશે જેને એના કિરણનો અનુભવ થયો હશે. અને એના કિરણનો અનુભવ ન હોત તો આજે આપણે અહીંયા બેઠા જ ન. આપણને અહેસાસ છે કે આ સૃષ્ટિ પર, આ દુનિયામાં જે મટીરિયલિસ્ટિક વર્લ્ડ છે, જે મટીરિયલ છે, જે ફિઝિકલ વર્લ્ડ છે, એની ઉપર પણ એક સુપર નેચરલ પાવર છે. એક એવી આધ્યાત્મિક શક્તિ કામ કરે છે કે જ્યાં બધી જ શક્તિના હાથ હેઠા પડી જાય છે. એટલે જ ડોક્ટર હોય, ડોક્ટરને ખબર હોય કે ઘણી વખત એવા રોગ પણ હોય છે જેની ડોક્ટરને પણ ખબર નથી હોતી, અને આપણે જઈએ અને બહુ ક્રિટિકલ સિચ્યુએશન હોય તો પછી ડોક્ટર શું કહે, મારાથી બનતું તો મેં બધું કરી દીધું, હવે બધું ભગવાન ઉપર છે. રાઈટ? ઘણા ડોક્ટરો પણ આ જવાબ આપતા હોય કે તમે ભગવાનને યાદ કરો, તમે પ્રે કરો. અહીંયા અમેરિકામાં બી ડોક્ટર કહેતા હોય છે કે યુ જસ્ટ પ્રે, ધેટ્સ ધ બેસ્ટ યુ કેન ડુ. તો જ્યારે વ્યક્તિના હાથ હેઠા પડી જાય છે, ત્યારે એવા ઘણા ઘણા પ્રસંગો છે કે જેની અંદર આપણે જોયું છે કે પરમાત્માની શક્તિ છે ને કામ કરે છે. તો આ જે આપણી વિચારવાની શક્તિ છે ને, એ પરમાત્માની સાથે જ્યારે એકરસ થઈ જાય છે ને, તો ઘણા ઘણા એવી વસ્તુઓનો આપણને જિંદગીમાં અનુભવ કરાવે છે કે જેની માટે લોકો એમ કહે છે કે ધીસ ઇઝ નોટ પોસિબલ. અને એવા તો કઈ કેટલા અનુભવો અમે અમારા જીવનમાં કર્યા છે. ત્યારે જ તો અમે પરમાત્માને પ્રેમથી એમની સાથેના સંબંધથી જીવતા શીખ્યા છે. રાઈટ? તો આ કાલના લેસનમાં તમને પણ ફીલ થવાનું ચાલુ થઈ જશે કે મારો પણ પરમાત્મા સાથે જાણે એક દોસ્તનો સંબંધ છે. અને સંબંધ કેવી રીતે પાળવાનો, એને કયા રૂપમાં જોવાનો, એને કયા રૂપમાં અનુભવ કરવાનો, એ કળા જે છે આપણે કાલે સમજશું. આંખો બંધ કરો, અને પોતાના જીવનમાં જે ભી પરમાત્મા સાથેના સુંદર અનુભવ થયા છે એને યાદ કરો. અને જો નથી થયા તો એક પળ માટે માની લો કે મારા હૃદયની વાતોને કોઈક સાંભળી ગયું છે. મારા સ્વચ્છ પવિત્ર વિચારો એક એવી શક્તિ સાથે મળે છે જે શક્તિ ને મારા પર પૂરો વિશ્વાસ છે. પરમપિતા પરમાત્મા, મારા હૃદય પર હાથ મૂકીને મારા હૃદયને સુંદર અને કોમળ બનાવી રહ્યા છે. હૃદયનો ભાર, હૃદયની પીડા હરી રહ્યા છે. મારું હૃદય હલકું થઈ ગયું, મનની અંદર વિશ્વાસની શક્તિ જમા થઈ ગઈ. અને આશાનું કિરણ જગમગાવા લાગ્યું. હું પરમાત્માની સાથે ખૂબ જ નજીકનો સંબંધ અનુભવ કરવા લાગી. મારા મનની બધી જ વાતો પરમાત્મા સાથે કરવા લાગી. અને મારી શોધ અહીંયા પૂરી થઈ ગઈ. ઓમ શાંતિ.